वचनावली से वचनावली ओम श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट तारीख 2 मे 1970 पत्र समीक्षा पत्रांक 200 ની સમીક્ષા ચાલુ છે. 5મા બોલની અંદર આપણે એ વિચાર્યું કે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. અજ્ઞાનની નિવૃત્તિનું આ રહસ્ય વાક્ય છે. આગળના વાક્યમાં આપણને એમ થાય કે જ્ઞાન મળવાથી અજ્ઞાન નાશ થાય અને જ્ઞાની પાસેથી જ્ઞાન મળી જાય. આવી આપણી કેટલીય માન્યતાઓ કામ કરતી હોય છે અને એ માન્યતામાં આપણે પુરુષાર્થ પણ કરતા હોય, સાચું કરીએ છીએ માનીને પણ કરતા હોય, પણ પરિણામ ના આવે. કારણ કે પરમાર્થ માર્ગનું રહસ્ય મર્મ ન પકડાય ત્યાં સુધી આ માર્ગમાં ઉપર છલી વાતનો કોઈ અર્થ નથી. એવું તો અનંત વાર કર્યું એટલે તો કૃપાળુ દેવને લખવું પડ્યું કે કેટલા કેટલા સાધન અનંત વાર કર્યા અને એકેય સાધન નબળું નથી, જબરજસ્ત સાધન છે. યમ નિયમ નહીં, 3 ગાથાઓ વાંચો તેમ થાય આટલા સાધન અને એક વાર કર્યા એવું નહીં, અનંત વાર કર્યા કંઈ છતાં હાથમાં ન આવ્યું. તો એ રહસ્ય શું છે? શું ચૂકી જવાય છે? શું રહી જાય? વોટ ઇઝ મિસિંગ? આપણે ક્યાં ભૂલ કરીએ છીએ? ક્યાં કોઈ વસ્તુ પરમાર્થ માર્ગની આપણાથી છૂટી જાય છે જે આપણા લક્ષ્યમાં આવતી નથી? એટલે કહે છે કે એ જે જ્ઞાનીના બોધમાં એની આજ્ઞા અથવા એની ઈચ્છા એ જે સમાયેલી છે એ પકડાય નહીં. તદ અનુસાર જો આપણું ક્રિયા અને ભાવ થાય નહીં તો અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. અજ્ઞાન ટળે નહીં, અજ્ઞાન એમને મરીએ, આત્મસિદ્ધિનું જ્ઞાન એમને મરીએ અને આપણા મત અને માન્યતા પણ એમને મળી. તો આત્મસિદ્ધિ વાંચી કે ન વાંચી કાંઈ અર્થ નહીં. કૃપાળુ દેવનો બોધ મળ્યો કે ન મળ્યો કાંઈ અર્થ નહીં. સત્સંગ કર્યો કે ન કર્યો કાંઈ અર્થ નહીં. એમ માને કે અમે પછી શ્રીમદની વાત કરે, પણ તમે મતમાંથી ખસ્યા નથી એટલે કોઈ પરિણામ આવતું નથી. આ રહસ્ય ન પકડાય ત્યાં સુધી કેટલો પુરુષાર્થ વ્યર્થ જાય. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. આ બીજું રહસ્ય કે કોણ જ્ઞાનીની આજ્ઞાનું પાલન કરી શકે. સાંભળે તો સૌ, વાંચે પણ સૌ અને ઉપદેશ પણ સૌ આપે. અનંતવાર સિદ્ધપદનો ઉપદેશ આ આત્મા કરી ચૂક્યો છે તો વાંધો શું આવે છે? તો કે જેની વાત આપણે કરીએ છીએ, જેનો બોધ સાંભળીએ છીએ, જેનો બોધ વાંચીએ છીએ એની નિષ્ઠાપૂર્વકની ભક્તિ આપણી નથી. એક નિષ્ઠા, સતીનો પતિ એક, પ્રભુશ્રીએ આ એક નિષ્ઠા સમજાવી છે સાદી ભાષામાં. કે સતીનો પતિ એક, એમ મારા પરમાર્થ માર્ગની અંદર મારો માર્ગદર્શક માત્ર ને માત્ર કૃપાળુદેવ. કૃપાળુદેવને બતાવનાર બીજા હશે, ભજનારાય હશે, નામ લેનારાય હશે, અનેક પ્રકારના લોકો છે, પોતપોતાના મતલબથી કામ કરતા હોય, પણ એ કંઈ મારા ગુરુ નહીં, મારા આરાધ્ય નહીં, મારા ઉપાસ્ય નહીં. જો મને પરમ કૃપાળુ દેવની અંદર આ પરમ પુરુષ છે, પ્રાપ્ત પુરુષ છે, આવી નિષ્ઠાપૂર્વકની ભક્તિ જાગે તો એના બોલ, એના શબ્દો, એનો બોધ એ મારામાં પરિણમે તો મને એના અનુસાર ચાલવાની ઈચ્છા પણ થાય, એટલે એ જ પ્રવર્તી શકે જ્ઞાનીની આજ્ઞામાં. બીજું તો ઉડાવ વાતો કરે, આપણે કૃપાળુદેવ જ છે ને, જ્યાં જ્યાં કૃપાળુદેવ જ છે ને, અરે બોલવાની કંઈ કોઈ વિવેક છે? ફરક છે, નિષ્ઠા શું છે? કૃપાળુદેવ ભલે રહ્યા, નિષ્ઠા નથી. પ્રભુશ્રીએ નિષ્ઠા બતાવી, જે ભેગા થયા અને જે ભક્તિ કરતા હતા એને કીધું કે જોજો, જે ધીંગ ધણી પરમ કૃપાળુદેવ જેવો ધણી અમે માથે કર્યો છે એ તમારા ગુરુ છે, અમે નહીં. આ કહેવાની હિંમત બતાવો મને કોઈમાં કે અમે તમારા ગુરુ થતા નથી, અમને ગુરુ માનશો નહીં, અને માનશો તો ઝેર ખાશો, મરવાના ધંધા છે. અનંતકાળથી તમે માંડ કાંઠે આવ્યા છો ત્યાં ડૂબી મરવાના ધંધા થશે જો અમને માનશો તો. પછી તેને અમને, રણછોડભાઈને, બીજા ઘણા છે, ઘણાને પછી તો આ પરંપરા ચાલે એટલે પછી વાત મૂકી દો. એકવાર ગાડી ટ્રેક ઉપરથી ઉતરી ગઈ પછી ક્યાં અટકશે એનો કોઈ ભરોસો નહીં. અમે ગુરુ બતાવીએ છીએ, ગુરુ થતા નથી. બોલો, કોઈ વાક્ય કહેનારો છે આવો કે અમે ગુરુ થતા નથી, અમે બતાવીએ છીએ? અને પછી એમ કંઈક બતાવનારને કોઈ દી વળગી પડવું નહીં. આ સાચું માર્ગદર્શન, આ સાચો પરમાર્થ બતાવનાર આ ગુરુ કહેવાય. ખસી જાય પોતે. અને કૃપાળુદેવની અંદર પણ એ જ શક્તિ ને એ જ સામર્થ્ય જે પ્રભુશ્રીએ બતાવ્યું. એણે કહ્યું કે અમે કોઈના ગુરુ થતા, અમે કોઈને વ્રત કે પછખાણ આપ્યું નથી કે આમ કરજો, એમ આદેશ વાત કોઈ દિવસ કીધી નથી. અરે કેવો ધણી છે, વિચાર તો કરો. એની હજી વાત આપણે પચાવી શકતા નથી, સમજી શકતા નથી કે એના નામે ગમે તે ચાલે અહીંયા આપણે આંધળા ભીત થઈને ઊંધા પડવું, કંઈ કારણ? એક નિષ્ઠા, એવી નિષ્ઠા એકલવ્યની નિષ્ઠા ગુરુ દ્રોણ પ્રત્યે હતી. હનુમાનની નિષ્ઠા પ્રભુ રામ પ્રત્યે હતી. કોઈ શંકા કરે તો એણે છાતી ચીરીને બતાવ્યું કે અંદરમાં રામ જ બિરાજે છે, અને જ્યાં રામ નથી એવા મણિરત્નની માળાના મણકા પણ મને કોઈ મૂલ્ય ધરાવતા નથી. ગમે તેવા શ્રેષ્ઠ કેમ ન હોય, એનો વૈભવ ગમે તેવો કેમ ન હોય, નિષ્ઠા શબ્દ સમજાતો નથી. એક નિષ્ઠા એને શબ્દ પ્રયોગ તુલસીદાસજીએ રામચરિત માનસમાં વાપર્યો છે, અવ્યભિચારી નિષ્ઠા, એનું વિશેષણ વાપર્યું છે. અવ્યભિચારી, જો મારો ધણી એક જ છે તો બીજા કોઈ પુરુષ પ્રત્યે કોઈ કામ વાસનાની ઈચ્છાનો સેજ ભાવ પણ અંદર થાય જાગે નહીં, આ અવ્યભિચારી નિષ્ઠા છે. જેમ મારો સ્વામી માલિક એક જ છે હનુમાનને, તો એને બીજા કોઈ પ્રત્યે ગમે તેવો કેમ ન હોય તો પણ એને એના પ્રત્યે સ્વામિત્વનો ભાગ જાગે નહીં. આવી અવ્યભિચારી નિષ્ઠા જેનામાં હોય જ્ઞાની પ્રત્યે, જ્ઞાની ધારતા પહેલા જેટલો પ્રયત્ન કરવો એટલો કરજો. પણ એકવાર શ્રદ્ધાથી સાચા જ્ઞાની ધારી લીધા, જોકે એમાં પણ ભૂલ ન થવી જોઈએ. જો સદગુરુમાં ભૂલ થાય તો બધો સરવાળો ખોટો આવે. બધો સરવાળો ખોટો આવે. તો આવું ગણિત હાથમાં નહીં લેવાનું. એટલે કહ્યું કૃપાળુ દેવ કે વાર લાગે તો કઈ વાંધો નહીં, આ ભવમાં કદાચ કોઈ ન મળે આપણને, આપણે શોધી ન શકીએ, કઈ વાંધો નહીં. એમાં વાર લાગે, સમય જાય, વખત જાય તો હાનિ નથી, પણ ભૂલ થાય અને ભ્રાંતિ થાય તો હાનિ છે. અનંત કાળ રખડી મરીશ, સત ભેગો ક્યારેય નહીં થાય. જો આ એક જન્મની અંદર હાલ અત્યારે ને અત્યારે મોક્ષ લઈ લઉં એવો અધીરીઓનો ઉછાછળો થઈશ અને ગમે તેને પકડી બેસીશ તો અનંત કાળ રખડી જઈશ, સરવાળો બધો ખોટો આવશે. કેમ કે લોકસંજ્ઞાથી તારું દ્રષ્ટિકોણ હતો, નિષ્ઠાપૂર્વકનો નહોતો. નિષ્ઠામાં પેલા પ્રતીતિ છે કે અમારો ભગવાન પૂર્ણ ભગવાન છે, મને મળ્યા છે તે પુરુષ પૂર્ણ વિતરાગ છે, નિર્ગ્રંથ છે. એની વિતરાગી અવસ્થા છે, એની નિર્ગ્રંથની દશા છે, બસ આ જ પૂર્ણતાની નિશાની છે, બહારનો વૈભવ નહીં. અંતરંગની દશાનો આ પડઘો પડે, અંદર પ્રતિબિંબ પડે, પ્રતીતિ થાય અને અંદરથી એ ભાવ આવે, એના આધાર ઉપર આ ચાલે છે બધું. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, મોક્ષ અભિરાશીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિ ધ્યાસનનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. આ બધા વચનાવલીના વાક્યો પરિભ્રમણ ટાળવા માટે છે. સૌભાગભાઈના દીકરા મણીને અમે જે વચનાવલી મૂકી છે એ વચનાવલીના વચનો વિચારીને મણી જો પ્રવર્તન કરશે તો પરિભ્રમણ ટળશે, કૃપાળુદેવ લખે છે. અહીંયા બીજી કોઈ વાત જ નથી, એક જ પરિણામ જોઈએ છે કે અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે. આ જિજ્ઞાસાનું સ્વરૂપ છે, બાકીની બધી જિજ્ઞાસા લૂલી લંગડી છે, સંસાર સાથે જોડાયેલી છે. મને આમ થાય ને, મને આવો મળે ને, મને તે મળે ને, એ બધી સાંસારિક વાત છે, લોકસંજ્ઞા છે. મારું પરિભ્રમણ કેનાથી ટળે, કેને ભજવાથી, કેની સ્તુતિ કરવાથી, કેના ગુણગ્રામ કરવાથી, કેને વંદન કરવાથી, કેનો બોધ વિચારવાથી. તો જેણે પોતાના પરિભ્રમણ ટાળ્યા છે, જેણે પોતાના સકળ કર્મનો ક્ષય કર્યો છે, જેના બોધમાં કર્મક્ષય કરવાની તાકાત છે, એ પુરુષનો બોધ મને ઉપકારી થાય, બાકી ના થાય. જે રોગ મારે ટાળવો છે એના નિષ્ણાત જોઈએ, બાકીની ડિગ્રી ગમે તેટલી હોય મારે શું કામ છે. જિજ્ઞાસા એક જ, માત્ર મોક્ષ અભિલાષ. આત્મસિદ્ધિની અંદર સરસ કહ્યું છે, કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. આ જિજ્ઞાસોની અંતરદશા, બીજો નહીં મનરોગ. આ મન અનંત પ્રકારની કલ્પના કરશે, સુખની, સાહેબીની, સાધનની, આ બધા રોગ છે મનના. અહીંયા તો એક કામ આત્માર્થનું છે, એ વાત એને આ કૃપાળુ દેવે પછીના પત્રમાં લખ્યું છે કે મણી આ વચનો વિચારશે તો પરિભ્રમણ ટળશે. આમાં કહેલી વાત સર્વે શાસ્ત્રને માન્ય છે. કયું શાસ્ત્ર આપણે વાંચશું? આનો પુરાવો આનો આધાર કયા શાસ્ત્રમાંથી આપણે શોધશું? શું આપણી શક્તિ, શું આપણી મતિ? એના કરતાં એક શ્લોક વાંચતા જેનો ઉપયોગ હજારો શાસ્ત્રોમાં ફરી વળે એવા પુરુષ એક એક આ શાસ્ત્રને આ વાત માન્ય છે તો આપણને માનવામાં હરકત કરી? કોઈને પૂછવા જવું પડે? કારણ કે કહેનાર પુરુષ કોણ છે જેને એવું જાતિ સ્મરણ જ્ઞાન થયું છે? લૌકિક નહીં, લોકોત્તર જન્મ જન્માંતરની સાધનાનો અને જ્ઞાનનો અનુભવ જેને તાદૃશ્ય થયો છે એ એનો આધાર છે. એટલે એની વાણી અનુભવ છે. જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી. ભાગવતની વાત અમે આત્મજ્ઞાનથી જાણી છે, વાંચીને નહીં. એક એક શબ્દની પાછળનો અનુભવનો રણકો તો જુઓ. એને આનંદ ગંજીએ ગાયું છે કે સંતો અનુભવ આધાર અમારો, એ સિવાય કંઈ નહીં. નવમું ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. અને 10મામાં પરીક્ષિત રાજાએ શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. ઉદાહરણ આપે છે. આ શાસ્ત્રને માન્ય છે એટલે જો તમે જૈન શાસ્ત્રમાં જતા હો તો એની શરૂઆત કરનાર આદિદેવ, યુગાદિદેવ, આદિનાથ ઋષભદેવ, એણે પોતાના પુત્રોને આ ઉપદેશ કર્યો. 98 પુત્રો. ભરત રાજ લેવા આવે છે અને ચક્રવર્તીપણામાં એને રાજ સોંપવાનું આવે છે તો પુત્રો કહે છે, પ્રભુ તમે ચાલ્યા ગયા, અમારું તો રાજને ગ્રાસ બધું જ ગયું, તમે અમને કંઈક આપો. ત્યાં ભગવાન એને ઉપદેશથી આ પરમાર્થના સામ્રાજ્યની વાત કરે છે. પણ ત્યાં આપણે આ જ વાત કરી છે, અનંતનું પરિભ્રમણ કેમ ટળે એ વિચારો. આ રાજનો ટુકડો નાનો છે એ મોટો કેમ થાય એનો વિચાર ન કરો. આવા તો અનંતવાર પ્રાપ્ત થશે, ચક્રવર્તી પદ પણ મળશે. તમારું સાર્થક્ય આ રાજની જાળવણીમાં કે એની રક્ષામાં નથી. તમારું સાર્થક્ય પરિભ્રમણને ટાળવામાં છે. તમે જો આ બોધ સ્વીકારશો તો લો અમે તમને આપીએ છીએ 14 રાજલોકનું સામ્રાજ્ય, તમે એના સ્વામી થશો. પરીક્ષિતને શુકદેવજી આજ કહ્યું. શુકદેવજી શું આપી શકે? અકિંચન હતા, એ તો અકિંચન હતા. અને માત્ર 7 દિવસનો સમય હતો, પણ સામે પરીક્ષિત હતા. એણે તો કહ્યું કે 7 દિવસ પણ ઘણા છે, 7 દિવસ પણ ઘણા છે. અરે સ્વરૂપને પામવા માટે તો એક ક્ષણ બસ છે. આ રહસ્ય કૃપાળુદેવે 569માં કીધું છે. શું કહ્યું છે? હા, વિચારની નિર્મળતા કે એક ક્ષણ પણ અંતર્મુખ થઈને તો એ હમણાં જ મોક્ષ પ્રગટે. જો આ બધા 7 દિવસના ગણિત એની સામે કૃપાળુદેવે આ બધા રહસ્યો પત્રોમાં મૂકી જ દીધા છે. આપણા લક્ષમાં આવે કે ન આવે એ પછી આપણી મતિ ઉપર આધાર છે. તથારૂપ જોગ પ્રગટ થાય એક ક્ષણ વિચારની નિર્મળતા એ કરીને આ જીવ જો પાછો વળે તો એને હમણાં જ મોક્ષ પ્રગટ. તો સમય કેટલો છે એની વાત નથી, એક પળ હોય તો પણ બસ છે, એક ક્ષણ હોય તો પણ બસ છે. મુક્તિ એક ક્ષણમાં મળી શકે છે એમ અનંતના બંધન પણ એક ક્ષણમાં થાય. અનંતાનું બંધી કર્મ બાંધવું હોય તો વાર કેટલી લાગે? અનંત કાળ સુધી સંસારમાં રખડાવે એવું માઠો ભાવ કરે તો એવું કર્મ બંધાય, જેને નિકાચિત પણ કહીએ છીએ આપણે, અને તરત છૂટી જાય. ઓહો, હું શરીર નથી, દેહથી ભિન્ન છું એવો વિચાર આવ્યો અને એ વિચારથી અંતર્મુખ થયો તો સુભાગભાઈના પત્રમાં જે લખ્યું કે દેહને હું જુદા છી, ક્યારથી જુદા છે? ત્રણેય કાળમાં આ દેહથી હું જુદો છું, કદી દેહ મારો હતો. આવો નિર્ણય આવી ગયો ત્રણ કાળનો, આજનો નહીં. આ કૃપાળુ દેવ સમયની ક્યારેય ચિંતા ન કરવી, બહુ ગયો ને હવે એમાં હું કરશું, હવે તો ઘણો સમય ગયો ને, હજી જે કરવાનું છે એ વિચારમાં આવ્યું નથી, નહીં તો એક ક્ષણ પણ બસ છે. વિતરાગના આશ્રયે, પૂર્ણ પુરુષના આશ્રયે, નિર્ગ્રંથના આશ્રયે વિચારની નિર્મળતા થાય એના બોધના અવલંબનથી તો એક ક્ષણ બસ છે. અનાદિનું પરિભ્રમણ ટાળવા માટે એને અનાદિકાળની જરૂર નથી, અનંત કાળની જરૂર નથી. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. આત્મસિદ્ધિમાં એની સાખ પૂરી છે. શિષ્યનો પ્રશ્ન છે કે સાહેબ, સાધન ગમે તેવું બળવાન હોય પણ વિચાર તો કરો કે અમારા કર્મો ક્યારના છે? કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. પ્રભુ, તમારી કરુણા ઘણી છે પણ અમારી અવદશા એવી છે, અનંત કાળના કર્મો આ કેદી અમે કાપીએ. તો શિષ્યને એમ કીધું કે કૈરા કર, શું વાત છે આ કરુણા! એ કહે છે, સ્વપ્નને તૂટતા કેટલી વાર લાગે, એમ અજ્ઞાન છે એ સ્વપ્ન છે. આ એને એટલી સરસ રૂપકથી વાત કરી અને 511ના પત્રની અંદર પણ સૌભાગભાઈના પ્રશ્નનો આ જ જવાબ આપ્યો કે સાહેબ, ગમે તેવું સાધન હોય પણ આટલું આટલું કર્મબંધ થતા હોય તો આ કેદી તૂટે? 70 કોડીના બંધ થાય અને સમયે સમયે જીવ અનંત કોટી કર્મો બાંધે તો આનો આરોવરો કેદી આવે? એને પણ કહે છે કે જ્યારથી અજ્ઞાન ગયું ત્યારથી જ્ઞાની તો મુક્ત જ છે. અને અજ્ઞાન જ્ઞાનીની એક નિષ્ઠાએ ભક્તિ કરી એની આજ્ઞા એની ઈચ્છા આરાધે તો ટળે. આ વાક્યમાં આવે છે, આપણે આગળ જોયું. કેટલો અદ્ભુત માર્ગ, અદ્ભુત શબ્દ કૃપાળુ દેવ વાપરો છો, હું નથી વાપરતો. આપણી તો તાકાત નથી. એમ કે સંતનો એમાં અદ્ભુત માર્ગ પ્રકાશ્યો છે. આ મણીને અમે વચન લખ્યા એમાં તો, કારણ કે એક વાક્ય જો મણી પકડી લેશે ને તો એનું પરિભ્રમણ ટળશે. એમ નથી કીધું કે મણીને જ્ઞાન થશે, મણી તો સંસારની માયામાં ઓતપ્રોત છે, એનું પણ પરિભ્રમણ ટાળી શકે એવો આ બોધ છે. 11મો બોલ, અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. સમજાય છે સૂત્ર? પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. હવે આ નિશ્ચય નહીં વાળા બધા કોઈનું અવલંબન લેવું નહીં. પંચ પરમેષ્ટ્રીએ પર છે ને જિનેશ્વરે પર છે, ગાંડા કાયઢા કરે બધા. શુદ્ધ નિશ્ચય નહીંની અંદર આત્મા અનંત જ્ઞાની છે. અનંત જ્ઞાની અનંતકાળથી શું કેમ રખડે છે? આ જ્ઞાનનું લક્ષણ છે. બરોબર છે, કોણ ના પાડે છે? નિશ્ચય નહીંથી અનંત જ્ઞાની છે, પણ એકાંત સત્ય નથી. એની રખડપટ્ટી છે એ નિશ્ચયથી અજ્ઞાની પણ છે. સમજ્યા વિનાની વાતો એકાંત પકડી લેવાનું, મિથ્યાત્વ લેવાનું, અને આમ શુદ્ધ 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 અમારે તો બસ તત્વ, અમે તત્વના ઉપાસક. અરે તમે જ્યાં સુધી આખા સંસારની સંગતિ સાથે તમારી વાતને નહીં મૂકો ત્યાં સુધી મુક્ત ન થાય. તો એકલો આત્મા બંધ શું કામ થયો? કૃપાળુદેવનું લક્ષણ આપ્યું છે, બંધ મોક્ષ છે કલ્પના. ભાખે વાણી માહી વર્તે મુહાવેશમાં શુષ્ક જ્ઞાનીતા. બંધ છે એ કલ્પના છે, આત્માને કોઈ સ્પર્શતું જ નથી, આત્માને કાંઈ બંધ થતું જ નથી. તો આવરણ કોનું છે? આ અનંત જ્ઞાન અવરાય કેમ ગયું? આ અનંત ચારિત્ર પ્રગટ કેમ ન થયું? કોઈ આવરનાર તત્વ છે? સાદી સમજનો જ્યાં એટલો બધો અંદર આગ્રહ આવે છે, મત અને માન્યતામાંથી જ્યારે આગ્રહ પકડાય છે અને સ્વચ્છંદ કહેતા જીવનો અહમ એમાં જોડાઈ જાય કે આ તો હું માનું છું, મારી માન્યતા છે અને મારી સમજણ છે, એ કોઈ દી ખોટી હોય જ નહીં. આવો એક સૂક્ષ્મ અહમનો ભાવ જેને જ્ઞાનીઓએ સ્વચ્છંદ શબ્દ કીધો છે, નિજ છંદ કીધો છે, એ જ્યારે ભળી જાય છે ત્યારે એ જાળમાંથી બહાર નીકળવું બહુ કઠિન છે, બહુ દુષ્કર છે. ભલ ભલા જ્ઞાનીઓ પણ રખડી મેર્યા છે, આમાંથી બહાર નથી નીકળી શક્યા. પરમ પુરુષનો બોધ હોવા છતાં એને એને સ્પર્શી નથી શક્યો, કારણ કે ત્યાં સુધી જ્યાં સુધી સ્વચ્છંદ રોકાતો નથી ત્યાં સુધી બોધ કાર્યકારી થતો નથી. એટલે એક વાક્ય એટલું મહત્વનું, કોઈ નિજ છંદે ચાલીને પાયા કી યે બાત હૈ, નિજ છંદન કો છોડ પીછે લાગ, સત્પુરુષ પર છે. લ્યો આને શુદ્ધ નિશ્ચય નહીંનો સિદ્ધાંત કાઢ્યો, કે સત્પુરુષ એ તો પર છે, પરનો આશ્રય, પરનો ઓલો. આત્મા તો સ્વાધીન છે, આત્મા સ્વતંત્ર છે. શું કેવું? અનંત ગુણ પણ કોણ ના પાડે છે? અનંત ગુણનો સ્વામી છે એમ કહેવાની, પણ એક કપ ચા મોડી થાય છે ત્યાં તો સિંહ અમિયા થઈ જાવ છો. ક્યાં છે ચૈતન્યનું સામર્થ્ય? ત્યાં તો દેહાધ્યાસને વર્તે મોહાવેશમાં. વર્તન કેવું છે? શુદ્ધ નિશ્ચયના આધાર ઉપરનું વર્તન છે? કંઈક આઘું પાછું થાય તો આકુળ વ્યાકુળ થઈ જાય છે. વર્તે મોહાવેશ, અરે આખું વર્તના મોહના આવેશમાં છે, અને વાતો આવી શુદ્ધ નિશ્ચયને કરી અને બ્રહ્મા રાચે છે. માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. જ્ઞાની તો બીજું શું કે, અમને તો દયા આવે છે. આ બધા શુદ્ધ નિશ્ચય નહીંની એકાંતે વાત કરનારા લોકોની દયા આવે છે કે આ કેદી છૂટશે, અને બંધાતા જ જાય છે, બંધાતા જ જાય છે. સત્પુરુષ પર, પંચ પરમેષ્ટી પર, એ તો લખે અંદર પાછું કે સિદ્ધ ભગવાન એમ કહે છે તું અમારા સામે જોમાં, પણ સિદ્ધ ક્યાં બોલે છે? પણ ચાઇના કરે, આ બધું કલ્પનાનો પ્રવાહ, નિજ મતે કલ્પના ચાલે છે. આપણે એમાં પડવું નથી, કંઈ નૈવાદની આપણા પ્રભુએ ના પાડે છે. નૈવાદનું કથન કોઈ દિવસ પારમાર્થિક કથન હોતું નથી, એકાંતિક કથન છે, અને એકાંત જેવું કોઈ મિથ્યાત્વ નથી. 918 અમારે ભીખુભાઈએ કીધું હતું એ પત્ર લેવાની વાત છે, પણ એ અવસરે એમાં છે. એકાંતે એકાંત જેવું કોઈ મિથ્યાત્વ નથી. એ છેલ્લે આવે છે. તો અહીંયા કે છે, પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. આ શ્રદ્ધા ખરી. બીજો કહે કે તું તો અનંત જ્ઞાનનો ધણી છો, બધી વાત સાચી, પણ અનાદિથી એ જ્ઞાન અવરાયેલું છે કર્મથી. એનું શું? તો બંને વસ્તુનો સ્વીકાર કરે કે નિશ્ચયથી હું અનંત જ્ઞાનનો સ્વામી છું, પણ મારું જ્ઞાન અવરાયેલું છે, અને જે સત્તાથી અવરાયેલું છે એ સત્તાને દૂર કરવાનું સામર્થ્ય મારું નથી, પણ સત્પુરુષના વચનનું છે. મારું હોત તો હું અવરાત નહીં. પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. ક્યાં સુધી? અનંત કાળ સુધી નિજ છંદે પ્રયત્ન કરે. નિજ છંદે એટલે પોતાનો મત અને પોતાની માન્યતા અને પોતાની આવી શ્રદ્ધા, વ્યભિચારી શ્રદ્ધા. કોકવાર આમાં, કોકવાર આમાં, કોકવાર આ શાસ્ત્રમાં, કોકવાર આ ગ્રંથમાં, કોકવાર આ જ્ઞાનીમાં, કોકવાર આ જ્ઞાનીમાં. પ્રભુશ્રીએ સરસ કીધું છે કે આ જ્ઞાની કે તે જ્ઞાની એવી પંચાયત પડતી મુખ, તો મુમુક્ષુ હતો તારે શું કામ છે? બીજો જ્ઞાની હોય તો જલ્દી મોક્ષ થશે, એમાં શું વાંધો છે? તને જે મળ્યા છે એમાંથી તું ચલિત થ. જો તને લાગતું હોય, તને એમ થાય કે ના હજી મારે શોધ કરવાની છે, પરમ કૃપાળુ દેવની વાતને હજી હું ફાઇનલ માનતો નથી, કોઈ વાંધો નહીં, આગળ વધ. બે ભવ પાંચ ભવ થાય તો વાંધો નહીં, પણ અહીંયા એક વાર આપણે કહીએ કે ના અમને મળ્યા છે, અમે એને પરમ કૃપાળુ શબ્દ શું કામ? તો રાજચંદ્ર વાપરો ને, તમારે એની કૃપા એ ક્યાં લેવા દેવા છે? પરમ કૃપાળુ મારા દેવ છે. તો નિજ છંદે ચાલીને અનંત કાળ પ્રયત્ન કરે, પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પણ તો સાહેબ કોણ પામશે? જ્ઞાનીની આજ્ઞાનો આરાધક. પોતે તો અનંત જ્ઞાનનું સ્વરૂપ છે જ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાદ સ્વરૂપ આ તું છો, એમાં કે ના હતી. પણ છતાંય જ્યાં સુધી આ જોગ નહીં થાય, આવો જોગ નહીં થાય ત્યાં સુધી ગ્રંથિ ભેદ થશે નહીં. ઉપદેશ નોંધ નહીં, વ્યાખ્યાન સાર એક, ગ્રંથિ ભેદ ક્યારે થાય? એમાં જોગાનું જોગ થાય. તો મારી યોગ્યતા છે અનંત દર્શન જ્ઞાન, હું આવ્યા બાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ, બધું જ છે, પણ સામે જોગ જોઈએ. એ જોગ થાય તો અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. અંતર્મુહૂર્ત આપી અડતાલીસ મિનિટની અંદર, એટલે 48 મિનિટ નહીં તો ઠીક, એટલે 8 સમયથી ઉપર અને 48 મિનિટની અંદર. અંતર્મુહૂર્ત બે ઘડી પૂરી થાય નહીં, બે ઘડી સુધીમાં તો એનું મોક્ષ થઈ ગયું હોય. એટલે વાત બે ઘડીની નથી, પણ બે ઘડી તો વધુમાં વધુ મહત્તમ સમય કીધો છે. અને એને જ્ઞાન કેવું થાય? કેવળ જ્ઞાન થાય. જે અનંત જ્ઞાનનો એ ધણી છે એને પ્રગટ થાય. બારમું શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, તે જીવના અધિકારી થવા માટે કહી છે, મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. અનેક પ્રકારના જ્ઞાનીઓની શ્રેણી છે. બધા જ્ઞાની હોવા છતાં એક જ શ્રેણીના નથી, એક જ કક્ષાના નથી, એક જ ભૂમિકાના નથી, એક જ પદવીધારી નથી. ગણધર છે એ પણ જ્ઞાની છે, અને સામાન્ય સંકેતધારી સંસારમાં છે એ પણ જ્ઞાની છે. ચોથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી એની અંદર એક પણ ગુણસ્થાનક રહેલો એ જ્ઞાની જ કહેવાય. આવા બધા જ્ઞાનીઓએ બોધ લખ્યો છે, એના શાસ્ત્રો પણ રચાયા છે, અને એમાં જુદી 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 આજ્ઞાઓ પણ આપી છે. એટલે કે જે આજ્ઞાઓથી તમે અધિકારી થઈ શકો, યોગ્યતા કેળવી શકાય, પણ મોક્ષ કેની આજ્ઞાથી મળે? કે જે જ્ઞાનીની આવી પરમ શુદ્ધ જ્ઞાની જ્યારે મળે એની પ્રત્યક્ષ આજ્ઞાથી મોક્ષ મળે, એ આરાધવી જોઈએ. તારી મુક્તિનું કારણ એવા તારા ઋણાનુબંધ હોય, એવા પુરુષનો જોગ થાય ત્યારે. બાકી તો અનંત જ્ઞાનીઓ છે, પણ અનંત જ્ઞાનીઓથી તારું કલ્યાણ નથી થતું. જે જ્ઞાની સાથે જીવનો ઋણાનુબંધ હોય અને એની ભક્તિમાં એ જોડાય, એક નિષ્ઠાએ, પછી એની આજ્ઞા, એની આરાધના એને મોક્ષ પ્રાપ્તિનું કારણ બને છે. ગહન વાત છે જરા, પરંતુ સમજવાની છે. એક કૃપાળુદેવે 108ના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કોઈને કોઈનો બોધ અસર પામે અને કોઈને કોઈનો પામે. એટલે એવી કંઈ કોઈ ગણતરી કરીને કોઈની સરવાળા બાદબાકી કરશો નહીં. કોઈને કોઈનો બોધ અનુકૂળ આવે, કોઈને કોઈનો. પરમાર્થના ઋણાનુબંધ જોઈએ. સંસારમાં બધાય બાપને બધાય દીકરાઓ સેવા કરે એવું ખરું? તો કયા કરે? જેની સાથે ઋણાનુબંધ હોય એ દીકરો બાપને કરે, બીજો મૂકીને હલતો થાય. તો નિયમ સામાન્ય એક જ કે દીકરા બાપની સેવા કરે અને સંતાનથી સુખ, એવો નિયમ. પણ ક્યાંક કોઈક પાટીએ જેને બેસીએ ત્યારે બિચારો એનો સંતાપ જ કરતો હોય કે દીકરાથી મને સંતાપ કેટલો છે, એ હવે હું તમને શું વર્ણવું. એ રેસકોર્સના પાટીએ જઈને બેસવું. તો સંતાનથી કેટલું સુખ છે એવા સુખિયાઓ બધા ભેગા થયા હોય. તો સંતાન સુખનું કારણ હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. જગતમાં ઋણાનુબંધમાં આપણને જેમ કહીએ કે કોઈને ઘાતથી મૃત્યુ છે, તારું મૃત્યુ ઘાતથી છે, શસ્ત્રના ઘાતથી છે. તો હવે એ આયુષ્યની પળ નજીક આવે જે ઘાતનું વરસ હોય કે આ વરસ ભારે છે, ધ્યાન રાખજો. તો મારવા વાળો જન્મવાનો છે કે જન્મી ગયો છે? મારક છે એ જન્મી ગયો છે. હવે ગમે ત્યાં અસાવધ રહેશો તો ગમે ત્યાં મળીને તમારા ઉપર વાર કરશે, અને તમારું મૃત્યુ જો થવાનું હશે તો ત્યારે થઈ જવાનું છે. તો મારક પણ આ જગતમાં જન્મે છે, એમ તારક પણ. જો મારું કલ્યાણ થવાનું હશે તો તારક પણ. મને એની શ્રદ્ધા આવવી જોઈએ, અને જેમ મારક માટે સાવધાન રહેવું પડે એમ તારક માટે પણ સાવધાન રહેવું પડે. કે જોજે, બરોબર આવે તો પકડી લેજે કે આ જ મારા ગુરુ છે. તને પ્રતીતિ થાય તો પછી પૂછવા જઈશ માં કે આને ગુરુ કહેવાય કે નહીં. પરમ કૃપાળુ દેવને ઓળખનારા કોઈ કોઈને પૂછવા નહોતા ગયા કે આ ભગવાન સ્વરૂપ છે કે નહીં, એણે સર્વસંગ પરિત્યાગ કર્યો છે કે નહીં, એને ગૃહસ્થી છે, એને વેપાર છે, તો આ ગુરુ તરીકે હોઈ શકે કે નહીં, આ પરમાત્મા સ્વરૂપ ગણાય કે નહીં, આને ભગવાન કહેવાય કે નહીં, આનો બોધ માનવો કે ન માનવો, કોઈ પૂછવા નહોતું ગયું. આ બધી લપન છપ્પન આપણે શરૂ કરી છે. પેલું દર્શન સૌભાગ્યને થયું ને એને સાષ્ટાંગ નમસ્કાર કર્યા છે. 44 વર્ષથી મોટા જેતપુરની અંદર પેલું ઓળખાણ જુઠ્ઠાભાઈને થયું ને એને કઈ વિકલ્પ નથી આવ્યો, એને પરમાત્મા સ્વરૂપ ગણ્યા છે. પેલું દર્શન પ્રભુશ્રીએ ખંભાતના અપાસરના મેળા ઉપર કર્યું અને એણે મુનિ વેશે પણ નમસ્કાર કર્યા અને કહ્યું કે તમે અમારા પરમ પિતા હો અને અમને તારનાર હો એવો ભાવ થાય છે. એણે એ કીધું ને કે તમારો ઓઘો ક્યાં, તમારી મુપતિ ક્યાં, કાવીઠાની અંદર સાવ અજૈણાના ઘરે કૃપાળુદેવ જાય, કેવડાવે કે કયો મહેમાન આવ્યા છે. ઝવેર શેઠને ક્યારે એમ લાગ્યું નહીં કે આ કોઈ પારકું હોય છે, મારા ઘરે તો ભગવાન પધાર્યા. એણે કીધું નહીં કે આ માથે ખેસ પહેર્યો છે, માથે પાઘડી બાંધી છે, આ 56 ઇંચો ડગલો છે, આ મુંબઈમાં વેપારી છે, અને આ વળી ભગવાન કેવો, એને એને શંકા એને નહોતી. એમ તારક છે અમારો, એની પણ ઓળખાણ થવી જોઈએ. એટલે શબ્દ પ્રયોગ કૃપાળુદેવે આપ્યો છે કે મુમુક્ષુના નેત્રો. મહાત્મા ગમે તે વેશમાં હોય, મહાત્મા ગમે તે અવસ્થામાં હોય, મહાત્માને ગમે તેવો ઉદય વર્તતો હોય, પણ સાચો મુમુક્ષુ એને પકડી લે છે કે આ જ મારો મહાત્મા તારક દેવ છે. આપણને તારકની ઓળખાણ નથી, એનું કારણ દ્રષ્ટિમાં જે મુમુક્ષુતાની વેધકતા જોઈએ એ ઓછી છે, લૌકિક વધારે છે. એટલે ગમે ત્યાં ભેખડે ભરાઈ જાય અને પછી છૂટી શકતા નથી સંસારના મોહને કારણે. પણ આ વાત સમજાય કે તારક અને મારક, મારક ઓળખાતો નથી, તારક ઓળખાય છે. મારક તો ઓળખાય નહીં એટલા માટે કે એને કોઈને મરવું ગમતું નથી, એટલે શરીર પ્રત્યે મોહ છે. મોહની દ્રષ્ટિવાળો મારકને ન ઓળખે, પણ છૂટવાની દ્રષ્ટિવાળો તારકને ઓળખે, એ મુમુક્ષુ છે, એ જગતની મોહાશક્તિથી મૂંઝાયેલો છે. એટલે મને કોણ છોડાવે એવી તો એનામાં જાગી જ છે કે કોઈ એવો પુરુષનો યોગ મને મળે અને હું સંસારના કારાવાસમાંથી નીકળું, તો એની દ્રષ્ટિ તો ચોમેર ફરતી હોય છે કે કોઈ એવો છે. એ જોઈ લે છે, દશાને પકડી લે છે કે આ પુરુષ દશાવાન છે, આ તો સાક્ષાત ભગવાન છે. અરે કૃપાળુદેવે પત્ર લખ્યો જુઠ્ઠાભાઈના પત્ની ઉગરીબેન, કલોલમાં રહેતા હતા, અને એ પત્ર વાંચ્યો કોણે, પોપટભાઈએ. પોપટભાઈ વાંચીને શું કીધું, બેન આ લખનાર તો ભગવાન પુરુષ છે. જો પોપટલાલે જોયા નહોતા, ઓળખા નહોતા, એટલે એણે આ પત્ર વાંચીને કહ્યું કે બેન, તો કે એ તો શ્રીમદ રામચંદ્રજીએ લખ્યો છે. આ પોપટલાલની જિજ્ઞાસા વૃત્તિ હતી જ્યારે કે કોઈ મને આનંદગન જેવો પુરુષ મળે તો મારું કલ્યાણ થાય. એ શોધમાં ને શોધમાં કાવીઠા પહોંચે છે. એને ગોધાવીના જે છે ભાઈને કહ્યું હતું, ઉમેદભાઈને, કે એવો કોઈ પુરુષનો જોગ થાય તો મને અમદાવાદ મેસેજ મોકલજો, હું મારતી ગાડી આવી જઈશ. અને કાવીઠા પહોંચે છે. દાદરાના પગથિયા હજી તો 5 કે 6 ચડ્યા અને કૃપાળુદેવ આવી રીતે બેઠા હશે પાટ ઉપર, એટલે મોઢું પહેલાં દેખાણું અટકી ગયા ને જોઈને કે બસ આ એ જ પુરુષ જેને હું શોધતો હતો. પૂછતા નથી કે તમારું નામ શું, તમે ક્યાંથી આવો છો, કઈ જાતના છો, કયું ભણેલા છો, કંઈ શું છે તે છે, કેમ કે હું શોધું છું આનંદગન જેવાને, તો તમારી જાત કઈ છે? એણે ઉમેદભાઈને કીધું, કઈ એ જ છે કે જેને હું શોધું છું. તારકને શોધતા શીખો. મુમુક્ષુતાના નેત્રો આવે, નિર્વિકારી, નિરાગી. દ્રષ્ટિરાગ ન હોવો જોઈએ કોઈ કારણે. લોકસંજ્ઞાની દ્રષ્ટિ ન જોઈએ, ઓગ દ્રષ્ટિ ન જોઈએ, તારકતાની દ્રષ્ટિ જોઈએ. એવા જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. એવો જ્ઞાની શોધવો જોઈએ. એને કહ્યું છે કે બીજું કંઈ શોધમાં એકમાત્ર સત્પુરુષનું આ શોધવાનું છે. આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. મધુભાઈની સાથે પરમ દિવસે બહુ સરસ વાત કરી હતી અહીંયા. એ કહે છે જ્ઞાન માર્ગની કૃપાળદેવ લખે છે અને પાછું બધી જગ્યાએ લખે કે અમારો તો એવો નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. પણ એને ગાંધીના પત્રમાં કહ્યું કે ભક્તિ એ પણ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે, એ જ ભક્તિ. ભક્તિથી જ્ઞાનની નિર્મળતા થાય છે, જ્ઞાન શુદ્ધ થાય છે, જ્ઞાન સાત્વિક થાય છે, જ્ઞાન પારમાર્થિક થાય છે, જ્ઞાન આત્મિક થાય છે. અત્યારે આપણું જ્ઞાન બધું સાંસારિક છે. ભક્તિને કારણે આ નિર્મળતા થશે. એટલે ગાંધીએ પૂછ્યું કે ભક્તિથી મોક્ષ થાય? તો કે થાય. કારણ કે મોક્ષનું કારણ જ્ઞાન, પણ જ્ઞાનની નિર્મળતાનું કારણ ભક્તિ. તો એ વાત એને મૂકી છે કે આ જ્ઞાન માર્ગની શ્રેણી છે. આ શ્રેણીમાં ભક્તિ આવી કે નહીં? જ્ઞાનીની ભક્તિમાં એક નિષ્ઠા એ જોડાય, એ ભક્તિ છે. ભક્તિ સહિતનું જ્ઞાન છે. એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. તત્વ કેવું કીધું? ચૌદ વાક્યો આપણે સમજી શકીએ એવી ગુજરાતી ભાષામાં લખ્યા છે, છતાં છે શું? તો આપણે કે મને તો મોઢે છે અને મેં તો કંઈક ને સંભળાવ્યા છે, પણ તને હજુ એનું ગુપ્તતાનું રહસ્ય પકડાયું નથી. તે પ્રગટ છે એ વાંચ્યું. પ્રગટ ભાષા સ્વરૂપ છે, શબ્દ સ્વરૂપ છે, અક્ષર સ્વરૂપ છે, એ વાંચ્યું. પણ અંતર્નિહિત જે ભાવ છે એ ભાવ ગુપ્તના છે. તો બોધની અંદરનો આ ગુપ્ત તત્વ એ જે આરાધે છે, એટલે અમારા કહેવાનો જે મર્મ છે, ભાવ છે, એ જે આરાધે છે. આ શબ્દ એનું માધ્યમ છે, એટલા માટે કે શબ્દની મર્યાદામાં ભાવ છે. જોજો આડાવડા જતા નહીં ક્યાંય. આમાં લખ્યું છે એ મર્યાદામાંથી જ ભાવને પકડવાનો પ્રયત્ન કરજો, નહીં તો પાછા મતિકલ્પનામાં ચાલ્યા જશો, સ્વચ્છંદમાં ચાલ્યા જશો, મત માન્યતામાં ચાલ્યા જશો. જ્ઞાનીઓની વાતને બહુ વિવેકપૂર્વક ગંભીરતાથી વાંચવી, વિચારવી ગંભીરતાપૂર્વક. એ અમૃતને પામીને અભય થાય છે. પછી એને કોઈ સંસારના સપ્ત ભય કીધા સિવાય એક પણ ભય રહેતો નથી, ન આ લોકનો ભય, ન પરલોકનો ભય. કારણ કે પોતે જ અમર છે, અજર છે, નિત્ય છે, શાશ્વત છે. હવે એને ભય શેનો? ઇતિ શિવમ શિવમ કલ્યાણ.
એ જ મોક્ષ.
આશીર્વાદ છે.